આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી એકવાર આ પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસમાં હું તમારો આવકાર કરું છું. ગત દિવસોમાં આપણે જોયું તે પ્રમાણે આપણે પ્રકટીકરણના બીજા અધ્યાયમાં જે મંડળીઓની ઉપર પત્ર લખવામાં આવ્યો હતો તેના અભ્યાસ કરી રહ્યા છીએ, અને આજે આપણે પરગામમની મંડળીને જે સંદેશ આપવામાં આવ્યો, જે પત્ર પરગામમની મંડળીને લખવામાં આવ્યો તે વિશે આપણે વિચાર કરીશું, મનન કરીશું. પણ આપણે વચનો તરફ વળીએ તે પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે માનું છું કે ઘણા બધા તમારામાં જે આ સાંભળી રહ્યા છે તે આ વાતને જાણતા હશે, વિગતવાર જાણતા હશે. પણ એક બહુ મહત્ત્વનો આત્મિક લેસન આપણને એ શીખાડે છે, અને એ તો એ છે કે 1912ની સાલમાં ટાઇટેનિક નામની એક વહાણ બનાવવામાં આવ્યું, અને એ વહાણ એટલું ભવ્ય હતું, એટલું મજબૂત હતું, અને એને એટલી બધા મહેનતથી બનાવવામાં આવ્યું હતું કે જે એના ઓનર હતા તે એમ માલિક હતા એ એમ કહેતા હતા કે આ વહાણને કોઈ પણ વસ્તુ ડૂબાડી ના શકે, કોઈ પણ જાતનું તોફાન આવે, કોઈ પણ જાતની વિટંબણા આવે, આ વહાણ ને ડૂબવું એ અશક્ય છે. અને આપણે જાણીએ છીએ કે એના પ્રથમ જ સફરમાં એ વહાણ અડધા રસ્તે જ જ્યાં પહોંચવાનું હતું ત્યાં, જે સ્થળે પહોંચવાનું હતું ત્યાં તો એ પહોંચ્યું પણ નહીં, અને દરિયામાં ડૂબી ગયું, અને એની સાથે સાથે લગભગ 1200 માણસ પણ ડૂબી અને મરી ગયા. આ વાત હું તમને એમ કહેવા માગું છું કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે આ ટાઇટેનિકને ઘણી ચેતવણી આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. લોકોએ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવવાનું કીધું હતું કે જે દરિયામાં એ જઈ રહ્યા છે ત્યાં નીચેના ભાગમાં જ્યાં દેખાય ના ત્યાં બરફ થઈ ગયો છે, અને એ કદાચ વહાણને માટે નુકસાનરૂપ બની શકે. પણ આટલી બધી ચેતવણી, ઘણી બધી ચેતવણી હતી છતાં પણ જે ટાઇટેનિકના જે સંચાલક હતા તેમણે તેને બહુ ધ્યાન આપ્યું નહીં, અને જે માર્ગમાં જતા હતા ત્યાં ચાલ્યા કર્યો. ત્યાં જે ટાઇટેનિક હતી તેની આસપાસમાં પણ એક બીજી બોટ પણ હતી, એક બીજું વહાણ પણ હતું, અને એણે એનું રેડિયોનો જે સિગ્નલ હોય એ જામ કરીને એમને રેડિયો પર ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે આ પ્રયત્ન કર્યો ત્યારે જે ટાઇટેનિકમાં જે સંચાલક હતા તેમણે તે વહાણના લોકોને એમ કીધું કે અત્યારે અમને ડિસ્ટર્બ કરશો નહીં, અત્યારે અમે બહુ મહત્ત્વના કામ કરી રહ્યા છીએ. અને એ મહત્ત્વનું કામ તો એ હતું કે જે આગલા બંદર પર જ્યાં તેમણે લંગર નાખવાનું હતું કે જ્યાં તેઓ રોકાવાના હતા ત્યાંના લોકો સાથે એ વાત કરી રહ્યા હતા કે ભાઈ અમે આ સમયે પહોંચીશું, શું અમારું જમવાનું બધું બરાબર છે, જમવામાં શું છે, અમારા જે બધા લોકો છે તેમની માટે શું એમને પૂરતું થાય એટલી બધી વ્યવસ્થા છે, કેવી રીતની વ્યવસ્થા છે, આ બધી વસ્તુમાં એ લોકો વ્યસ્ત હતા. અને જે વહાણ એમને આવનાર જે મુશ્કેલી છે તેની ચેતવણી આપવા માગતું હતું તેમને એમણે બાજુ પર હઠેડી નાખ્યા અને એમણે ચાલ્યા રાખ્યું. અને આપણે જાણીએ છીએ કે આગળ જેમ વધ્યા તેમ જે બરફ હતો તેનાથી વહાણના નીચા ભાગને નુકસાન થયું અને વહાણમાં પાણી આવ્યું અને વહાણ ડૂબી ગયું. અને આજે આપણે આ જ્યારે આ પત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે હું તમારું ધ્યાન આ બાબત પર એટલા માટે દોરી રહ્યો છું કે શું કે આપણા જીવનમાં પણ આવી વિટંબણા, આવી મુશ્કેલી, આત્મિક મુશ્કેલીઓ જે આપણા માર્ગમાં છે એની કોઈક આપણને ચેતવણી દઈ રહ્યું છે. કદાચ આપણે જે દરરોજનું બાઇબલ વાંચન કરીએ છીએ, કદાચ ઉપલી મેળી વાંચતા હોય, બીજા કોઈ બાઇબલનું વાંચન કરતા હોય, કદાચ આપણા કોઈ મિત્ર કે આપણા સગા સ્નેહીઓ આપણી સાથે વાત કરે છે, આ પ્રભુના વચન આપી આપણને ચેતવણી આપે છે કે ભાઈ તમે જે માર્ગમાં જઈ રહ્યા છો તે માર્ગમાં કદાચ કોઈક મુશ્કેલી છે, તમે તેનાથી તમને હાનિ પહોંચે એવું છે, પણ આપણે જીવનની જે વાહિયાત વસ્તુઓ છે, શું ખાવું, શું પીવું, હું શું કરીશ, કેમનું કરીશ, એ બાબતોમાં દૈનિક જીવનમાં એટલા બધા ખોવાયા ગયેલા છે કે આપણે આ ચેતવણીને ધ્યાન આપતા નથી. અને જો એવું છે તો આપણે ધ્યાન આપવું બહુ જરૂરી છે. અને આવું જ કંઈક આ જ્યારે આ પત્રો આપણે જે જોઈએ છે, પ્રકટીકરણના પુસ્તકમાં બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં જે પત્રો લખવામાં આવ્યા છે, એ તો આપણી માટે એક ચેતવણી જેવા છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રભુ તમારા વચનો અમારે માર્ગને માટે દીવારૂપ છે. અને આ પત્રોની જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે મેં તમને ગત દિવસોમાં કીધું, જ્યારે આપણે એફસસની મંડળીની વાત કરી અને સ્મરણાની મંડળીની વાત કરી ત્યારે, કે આ પત્રો ફક્ત ત્યાંની જે સ્થાનિક મંડળીઓ હતી એ સમયે હાજર હતી તેઓને જ માટે લખવામાં નથી આવ્યા, પણ એના તો આપણે ચાર જુદી જુદી રીતે એ આપણને લાગુ પડે છે. એક તો એ સ્થાનિક કંપની, સ્થાનિક મંડળી હતી તેને લાગુ પડે છે. એ મંડળી જે આ બધી મુશ્કેલીઓમાંથી, આ બધા ગૂંચવાળામાંથી પસાર થઈ રહી હતી, તેમને પ્રોત્સાહન આપવા માટે, તેમને ચેતવણી આપવા માટે અને તેમને સમજાવવા માટે લખવામાં આવ્યું હતું કે તમારા માર્ગ બદલો. એ જ રીતે આ જે સંદેશા આ સાત મંડળીઓ જેને આપવામાં આવ્યા છે, તે સાત જુદી જુદી પ્રકારની મંડળીઓ, તે આપણો જે મંડળીનો ઇતિહાસ છે, તે આખા ઇતિહાસ દરમિયાન જે પણ મંડળીઓ થઈ એ દરેક મંડળીને માટે આ પત્રમાંથી કશુંક શીખવાનું મળે છે. ત્રીજી રીતે આ મંડળી, આ પત્રો મંડળીના ઇતિહાસ વિશે આપણી સાથે વાત કરે છે. દાખલા તરીકે 33 AD થી તે 100 AD સુધીનો જે સમય છે એ એફસસની મંડળી છે, કે જે મંડળી ઘણી કાર્યવાહી થતી, જે મંડળી પ્રભુ શરૂઆતથી જ તે પ્રભુની જે શિક્ષણ હતું તેને બરાબર પાડી રહી હતી. 101 AD થી તે લગભગ 312 AD જે સમય છે, ઇતિહાસનો જે સમય છે, તે સ્મરણાની મંડળી હતી. આપણે ગત દિવસોમાં જોયું તેમ એ સમય દ્વારા મંડળીની ઘણી સતાવણી કરવામાં આવી, જે આપણે સ્મરણાના મંડળી દ્વારા આપણને જોવા મળ્યું કે કેટલી બધી સતાવણી હતી, કેટલું બધું એ મંડળી પર દુઃખ હતું, છતાં પણ એ મંડળી બહુ વિશ્વાસુ હતી. અને એટલે દરેક મંડળી એક ચર્ચનો જે ઇતિહાસ કહેવાય, ચર્ચનો એક યુગ કહેવાય, તે આપણને શીખવે છે. 33 AD થી જે ઇતિહાસ શરૂ થયો આજની તારીખ સુધી જે ચાલી રહ્યો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરીથી જ્યારે આગમન થશે ત્યાં સુધીનો જે ઇતિહાસ છે એ આ સાત પત્રોમાં છુપાયેલો છે. અને ચોથું અને કદાચ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ પત્રો અને આ પત્રોમાં જે ચેતવણી આપવામાં આવી છે, આ પત્રોમાં જે સલાહ આપવામાં આવી છે, તે તો આપણે દરેક વ્યક્તિ જે સાંભળે છે તેને માટે છે. કારણ કે દરેક પત્રમાં જો તમે જોશો તો એમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જેને કાન હોય તે સાંભળે. તો જો તમે આ સાંભળી રહ્યા છો અને જો તમારે કાન છે, તો આ પત્રમાં જે લખ્યું છે તે આપણે સર્વને લાગુ પડે છે. હવે આ પરગામમની જે મંડળી હતી તેને હું તમને થોડો ઇતિહાસ, થોડી ઓળખ હું એમને તમને આપવા માગું છું કે સ્મરણાની મંડળીથી લગભગ તમે 40 કિલોમીટર દક્ષિણ દિશામાં જાઓ ત્યાં આ પરગામમની મંડળીનું સ્થાપન હતું. આ પરગામમ અને એને બે રીતે એને બોલાવવામાં આવે છે. અમુક વખત પરગામમ લખવામાં આવ્યું હોય છે, અમુક વખત પરગામમસ લખવામાં આવ્યું હોય છે. અને જ્યારે આપણે ગ્રીક ભાષામાં ઓરિજિનલ લેંગ્વેજમાં તમે જો જુઓ તો આ વસ્તુ, આ મંડળીની નામ બહુ સમજવું બહુ જરૂરી છે. પર PER ઇંગ્લિશમાં એનું સ્પેલિંગ થાય છે, ને ગ્રીક ભાષામાં તમે એ જુઓ તો એનો મતલબ લગભગ એવો થાય છે કે વિરોધાભાસી. અને બીજો જે એનો ભાગ છે ગમસ, એ એક જાતનું કે જોડાણ. એટલે આ મંડળીનું જ્યારે નામ તમે જુઓ તો એનો એમ મતલબ એમ થાય છે કે વિરોધાભાસી જોડાણ, જે બે વસ્તુનું જોડાણ ના થવું જોઈએ એનું જોડાણ થયું, એવું આ નામ પરથી આપણે સમજી શકીએ છીએ. પરગામમ જે નામ છે એને જો તમે એનું જે ઓરિજિનલ ભાષાંતર છે એ તમે વાંચો તો એનો મતલબ થાય છે પાર્ચમેન્ટ. અને પાર્ચમેન્ટ એટલે કે કોઈ પણ પ્રાણીની જે ચામડી લઈને એની પર જે લખવામાં આવતું હતું, એ જે તૈયાર લખાણ તૈયાર થાય એને પાર્ચમેન્ટ કહેતા હતા. અને આ જે મંડળી હતી ત્યાં એવા લખાણની શરૂઆત થઈ હતી, તો એટલા માટે આ મંડળીનું નામ ઓર આપ જે શહેર હતું, આ જે ગામ હતું તેનું નામ આ રીતે પાડવામાં આવ્યું હતું. સ્મરણાની જેમ આ મંદિર, આ જે શહેર હતું, આ જે સ્થળ હતું એ પણ બહુ સુંદર હતું. પર્વતો પર એનું સ્થાપન હતું, ઘણું જ સુંદર હતું. તમે જુઓ તો તમને ખરેખર આમ તમને એમ લાગે કે કેટલી સુંદર જગ્યા છે એવી જ આ જગ્યા હતી. આ જગ્યામાં બીજી એક એક બહુ મોટી ખૂબી હતી કે અહીંયા લોકો બધા જાત જાતના શારીરિક રોગોનો ઇલાજ કરવા માટે આવતા હતા. દુનિયાનો ત્યાં એ સમયનો જે કદાચ સૌથી બીજો સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રખ્યાત જે માણસ હતો એનું નામ ગેલન, એ માણસ આ શહેરમાં રહેતો હતો. આપણે જો ગ્રીસમાં જોઈએ તો ત્યાં હિપોક્રેટિસ નામનો જે માણસ હતો, જે એ સમયે મેડિકલ ફિલ્ડમાં સૌથી જ્ઞાની ગણાતો હતો, અને આ ગેલન જે કદાચ બીજો સૌથી જ્ઞાનીક માણસ એ વખતની એ દુનિયામાં હતો, એ આ પરગામસમાં રહેતો હતો. આ પરગામસ બી બિનધર્મી ભક્તિમાં બહુ જ ઊંડી રીતે ડૂબી ગયેલા હતા. જાત જાતની દેવ અને દેવીઓના મંદિરો ત્યાં હતા. ઝુસ નામનો જે ગ્રીક ભગવાન છે તેનું બહુ મોટું મંદિર હતું, અને ત્યાં એની જે એક મોટું એના મંદિરમાં એક એના નામનું આસન હતું, અને આપણે જ્યારે આ પત્ર વાંચીશું ત્યારે એમાં જોઈશું એ આસનને તો શૈતાનનું આસન કહેવામાં આવે છે. આવી જગ્યાએ હતું. અથીના નામની એક દેવી હતી, તેનું પણ એ લોકો બહુ જ મહત્વ રાખતા હતા અને એની પૂજા પણ ઘણી બધી થતી હતી. જે રોમનનો રાજા સીઝર્સનો પણ મંદિર હતું, અને ત્યાં પણ એની, જેમ આપણે સ્મરનામાં જોયું, ત્યાં પણ તેની બહુ ભક્તિ થતી હતી. ડાયોનિસિસ નામનો એક ભગવાન હતો, તેનું પણ ત્યાં બહુ મહત્વ હતું, અને એ ભગવાન તો દારૂ અને વ્યભિચારનો ભગવાન હતો. અને આનું પણ એક મંદિર હતું, અને તેની પણ બહુ બહુ જ ગાઢ ત્યાં પૂજા થતી હતી. મેં તમને કીધું એમ આ જગ્યાએ જાત જાતના શારીરિક રોગોનો બહુ ઇલાજ થતો હતો, અને એ જે શારીરિક રોગોનો ઇલાજ થતો હતો તેની દેવીનું નામ હતું એસ્કલુપિસ. એસ્કલુપિસ જે નામની દેવી હતી એનું મંદિર તે હતું. એ મંદિરમાં આ જે બધા રોગચાળાથી પીડાતા લોકો આવતા અને આશા રાખતા હતા કે હું આ મંદિરમાં જઈશ અને ત્યાં મને સાજાપણું મળશે. આપણે જે ભારત દેશમાં રહી ચૂક્યા છીએ એમ આપણે જાણીએ છીએ કે આવી જાતની અંધશ્રદ્ધાવાળી જગ્યાઓ આપણા દેશમાં ઠેર ઠેર છે, કે આ મંદિરમાં જઈને તમે કશુંક ચઢાવો, આ મંદિરમાં જઈને તમે એના પૂજારી સાથે તમે જે આપે તે કરો તો તમારું જે શારીરિક બીમારી છે તે દૂર થઈ શકે. અને જેવી રીતે આપણા દેશમાં એ ફક્ત અંધશ્રદ્ધા છે, એક જાતની બનાવટ છે. એવી જ રીતે આ પરગામમમાં પણ આ દેવીના ભક્તિ હેઠળ આવી જ બનાવટ ત્યાં ચાલુ હતી. આ જે મંદિર હતું એ તમે એમ કહેવાય કે એકદમ ગોળ હતું. તમારે ગોળ ગોળ દાદરા ઉપર ઉપર જવાનું અથવા તો અંદર જવાનું, અને ત્યાં છેક જ્યારે તમે અંદર જાઓ ત્યાં જે આ એસ્કલુપિસ નામની દેવી હતી તેની મૂર્તિ હતી. અને એ એસ્કલુપિસ દેવીનું પ્રતીક તમે કહો તો એ એક સાપ હતું. એટલે જ્યારે વાલાઓ અત્યારે તમે જો મેડિકલ સિમ્બલ જોશો, મેડિકલ નો તમે પ્રતીક જોશો, તો એક સાપ જેવો વીંટળેલો છે એક સ્તંભ પર. એ જે સાપ તમે જુઓ છો એ એ એસ્કલુપસનો સાપ છે. આજે પણ આપણે એનું ચિહ્ન તમે કોઈ પણ દવાખાને જશો કે અમુક જે દવાદારુના જે પ્રતીક હોય છે તેની પર જોશો તો એ સાપ તમને ત્યાં જોવામાં આવશે. જ્યારે લોકો માદા હોય ત્યારે આ પરગામસમાં આવતા હતા તો તેઓ આ મંદિરમાં જતા હતા. અને આ મંદિરમાં તમે જ્યારે પ્રવેશ કરો ત્યારે આ મંદિરની જે દિવાલો હતી તેમાં બાખોરા પાડવામાં આવ્યા હતા, અને એ બાખોરાની બીજી બાજુ લોકો ઊભા રહ્યા હોય. અને જ્યારે તમે એ મંદિરમાં ચાલતા ચાલતા જાઓ તો આ બાખોરામાંથી તમને એ લોકો તમને કાનમાં સંદેશ કહેતા હતા. અને એ સંદેશ તો આમ કેવા કે એકદમ આપણને સારું લાગે એવા, કે તમે સાજા થઈ જશો, તમને કોઈ રોગ નથી વગેરે વગેરે એવું બોલતા જાય. અને તમે જેમ જેમ ચાલો એવું આ તમે સાંભળતા હો. અને લોકોનું માનવું હતું કે આવું તો સાંભળવાથી તમને એક જાતનો આત્મવિશ્વાસ આવે અને તમને તમારો રોગ મટી જાય. જો એનાથી તમારો રોગ ના મટે અને લગભગ દર વખતે ના જ મટે આપણે જાણીએ છીએ, તો તમને અંદર લઈ જવામાં આવે. અને જ્યારે તમે અંદર જાઓ તો ત્યાં તમને ગરમ પાણીથી નવડાવવામાં આવે, ત્યાં તમને બેસાડવામાં આવે, તમારા શરીર પર મસાજ કરવામાં આવે. અને આપણે જાણીએ છીએ કે અમુક જે શરીરમાં દર્દ હોય તો આવી રીતે તમે માલિશ કરાવો તો તમને થોડીક વાર માટે સારું લાગે. તો અમુક લોકોને આ દ્વારા કદાચ થોડી રાહત થતી હશે, પણ લગભગ મોટા ભાગના લોકો હજુ પણ જ્યારે એમની શારીરિક પીડાથી પીડામાં એ હોય ત્યારે તેમને રાતના સમયે જે આ એસ્કલુપસ નામની દેવી હતી તેના તેની મૂર્તિ આગળ તેઓને સૂઈ જવામાં કહેવામાં આવતું હતું. એ મંદિરનો જે ભાગ હતો ત્યાં પથ્થર પર તમે સૂઈ જાઓ અને ત્યાં પછી રાતના સમયે સાપ બધા મૂકવામાં આવતા હતા. અને એ લોકોનું માનવું એ સમયે એવું હતું કે આ સાપ તમારા શરીરને બધે વીંટળાય, તમારા શરીર પર ફરે અને એથી તમને તમારા રોગમાંથી છુટકારો મળશે. મારે તમને કહેવાની તો કોઈ જરૂર નથી, પણ આ વસ્તુઓ બધી એક જાતની અંધશ્રદ્ધા હતી. આ બધું હું તમને કેમ કહી રહ્યો છું કે આ જે શહેર હતું એ એકદમ મૂર્તિપૂજક, એકદમ બિનધર્મી અને આવી અંધશ્રદ્ધામાં ડૂબાયેલું હતું. અને આવી જગ્યાએ આ એક નાનો દીવો સળગાવવામાં આવ્યો હતો જેને આપણે પરગામમની મંડળી તરીકે ઓળખીએ છીએ. આ આ જગ્યાએ એક મંડળીની શરૂઆત કરવામાં આવી. આપણને આ મંડળીની કેવી રીતે શરૂઆત કરવામાં આવી એ આપણે જાણતા નથી. પ્રેરિતોના કૃત્યોનું જે પુસ્તક છે તેમાં લખવામાં આવ્યું નથી, પણ લગભગ આપણે માની શકીએ કે જ્યારે એફેસસની મંડળીનું સ્થાપન થયું અને એ દરમિયાન જ્યારે પાઉલ પ્રેરિત 3 વર્ષ સુધી આ વિસ્તારમાં રહ્યો ત્યારે કદાચ આ ચર્ચ આ મંડળીની સ્થાપના થઈ હોવી જોઈએ. પણ આ મંડળી મેં કીધું એ પ્રમાણે બહુ જ ભૂંડી જગ્યાએ હતી, જ્યાં એમ લખવામાં આવ્યું છે, આપણે આજે પત્ર વાંચીશું, કે આ તો શેતાનનું રહેઠાણ છે, શેતાન જે વસે છે ત્યાં આ મંડળી હતી. અને ત્યાં વસી અને પ્રભુનું કામ કરવું એ આપણે સમજી શકીએ છીએ ઘણું અઘરું હોઈ શકે. અને એથી જ કરીને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા આ પત્ર આ મંડળીને મોકલે છે. બીજી વસ્તુ, આપણે આગળ વધીએ એ પહેલાં, આ પરગામમ જે જગ્યા હતી ત્યાં એક બહુ મોટી, વિશ્વની કદાચ સૌથી બીજી સૌથી મોટી વિશાળ લાઇબ્રેરી ત્યાં હતી. લગભગ 2 લાખ જેટલા પુસ્તકો ત્યાં હતા. અને તમને એમ લાગે કે 2 લાખ પુસ્તકો આજના આપણા સમયમાં જોઈએ તો એમ કહી શકાય કે બહુ ઓછા કહેવાય, પણ યાદ રાખો એ સમયે કોઈ જાતની પ્રિન્ટિંગ પ્રેસ નથી. એવું નહોતું કે આપણે કોપી કાઢી લઈએ અને ચોપડીઓ ભેગી થાય. આ બધી હાથથી લખેલી હતી. એટલે આ જે જગ્યા હતી એ જ્ઞાનને માટે બહુ આતુર હતી. એ વાંચનારી મંડળી હતી. એ આ મંડળીમાં જે આ મંડળી જ્યાં લોકો રહેતા હશે એ લોકો ડફોળ નહોતા, જાણતા હતા, પુસ્તકો વાંચતા હતા, છતાં પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા. આપણે જ્યારે ભારત દેશ જોઈએ, કેટલા બધા ભણેલા ગણેલા લોકો છે, કેટલા બધા લોકો વાંચતા જાણે છે, છતાં એ ભણેલા ગણેલા લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે. અને આ મંડળી સાથે કદાચ આપણે બહુ સારી રીતે આઇડેન્ટિફાય કરી શકીએ, આપણને ખ્યાલ આવી શકે કે આ જગ્યા કેવી હશે. કારણ કે જો જે આપણામાંથી લોકો ભારત દેશમાં સંદેશો સાંભળી રહ્યા છે એ જાણે છે કે મૂર્તિ પૂજા કેટલી હદે હોય છે, કેટલી ગાઢ હોય છે, અને કેવી રીતે લોકોને એમાં બાંધી રાખે છે. તો ચાલો આપણે વચનો તરફ વળીએ, આપણે જોઈએ કે આ મંડળીને પ્રભુ શું કહેવા માંગે છે. તો 12મી કલમ, બીજો પ્રતિકરણનો 2 અધ્યાય, તેનો 12મી કલમ એમ કહે છે કે પરગામમની મંડળીના દૂતને લખ કે જેની પાસે 2 ધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે. આ કોની વાત થઈ રહી છે? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે. ફરીથી તમને યાદ દેવડાવું કે પ્રકટીકરણનું પુસ્તક તેનો 1 અધ્યાય અને આપણે 12-17, લગભગ 12-18મી કલમમાં જોયું હતું કે જ્યાં યોહાને આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન કર્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે એમના પવિત્ર કરણમાં શું કરી રહ્યા છે. અને ત્યાં જે જુદા જુદા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન આપવામાં આવ્યું છે તેમાંનું એક એ આ હતું કે એ 2 ધારી પાણીદાર તલવાર તેમના હાથમાં છે. અને એ જ વર્ણન અહીંયા આ મંડળીને કરવામાં આવ્યું છે. 7-7 મંડળીઓમાં જુદું જુદું વર્ણનથી આપણને કહેવામાં આવ્યું છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પત્ર લખી રહ્યા છે. અને મેં કીધું તેમ આ જે મંડળી હતી, જે શહેરમાં સ્થાપિત હતી, ત્યાં એક લાઇબ્રેરી હતી અને ત્યાં લોકો વાંચનારા હતા, ત્યાં તેમની પાસે પુસ્તકો હતા. અને તેથી જ કરીને જ્યારે અહીંયા ગાડી પ્રભુ પત્રની શરૂઆત કરે છે ત્યારે શાનાથી શરૂઆત કરે છે? 2 ધારી પાણીદાર તરવાર. 2 ધારી પાણીદાર તરવાર એટલે શું? જો તમે હિબ્રુઓના પત્રમાં જુઓ, 4 અધ્યાયમાં જુઓ, તો ત્યાં પ્રભુના વચનને એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુનું વચન એ 2 ધારી પાણીદાર તલવાર છે. અને એટલે જ કે આ જે મંડળી જે શબ્દો જાણતી હતી, જે પુસ્તકો વાંચતી હતી, તેઓની તરફ પ્રભુ કહે છે કે હા, આ જે શબ્દો તમારા શહેરમાં છે એ તો બધા મરેલા શબ્દો છે. હું તમને જે જીવંત શબ્દો જેણે આપ્યા છે, જીવંત શબ્દો જે લખનાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તમને પત્ર લખી રહ્યો છું. અને મારા વચનો તરફ તમે ધ્યાન દોરો, મારા વચનો તરફ રીતે તમે ચાલો, કારણ કે મારા વચન એ 2 ધારી પાણીદાર તલવાર છે. આપણે બીજા જે મંડળીઓને જોઈ, એફસસની મંડળીને જોઈ અને સ્મરણાની મંડળીને જોઈ, તેમાં જે વર્ણન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કરવામાં આવ્યું છે, અને અહીંયા તમે જુઓ તો અહીંયા એક જાણે કે યુદ્ધ હોય એવી રીતે આ મંડળી પર આવી પડ્યું છે. યુદ્ધ હોય કે જો તમે નહીં ફરો તમારા માર્ગથી તો હું તમારી સામે ઉઠીશ, હું તમારી સામે બળવો કરીશ, કારણ કે તલવાર એ તો યુદ્ધનું સાધન છે, કેટલું અજાયબ છે એવું. અને જો આપણે આગળ જોઈએ આ મંડળીને શું કહેવામાં આવ્યું છે કે તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેદ આંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. ગત દિવસોમાં પણ મેં કીધું હતું તેમ, આ પત્ર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને લખે છે તો તેની શરૂઆત કાયમ તેમને શાબાશીથી કરે છે. કોઈક મંડળીમાં જે સારું કામ કરી રહ્યું છે તે એ મંડળીને બતાવે છે કે આ જે વસ્તુ છે તે તમે બરાબર કરી રહ્યા છો. અને એવું જ કંઈક આ પરગામ એમની મંડળીને પણ કહી રહ્યા છે. કેટલી અજાયબ જેવી સાક્ષી, કઈ વસ્તુથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ દરેક મંડળીને કહે છે. અને આઈ થિંક મેં ગયા ગત દિવસોમાં તમને કીધું હશે કે જ્યારે આપણે બાળકો સાથે વાત કરીએ, કદાચ આપણા મિત્રો સાથે, કદાચ આપણા ભાઈ સાથે, સગા સ્નેહીઓ સાથે, જ્યારે આપણે કશુંક અઘરી વાત એમની સાથે કરવાની હોય, તો આ વચનો, આ મંડળી પરના પત્રો આપણને એક વસ્તુ શીખવે છે કે શરૂઆત તમે કંઈક જે સારું છે તેનાથી કરો. જો આપણે બાળકને કશીક સલાહ, કશુંક સૂચના આપવાની છે, તો પહેલાં તેને પ્રોત્સાહન આપો કે મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, કે જો તું કેટલું આ વાતમાં તું કેટલો આજ્ઞાનકીત છે, પણ બેટા આ વસ્તુ પર આપણે થોડું ધ્યાન રાખીએ. જો પહેલેથી જ આપણે એમના વાંક શોધીએ, કોઈ પણ હોય, આપણો કોઈ પહેલેથી જ વાંક શોધે, તો કદાચ આપણે વાત પૂરી થાય એ પહેલાં જ આપણા કાન બંધ કરી દઈએ. એટલે આ પત્રો દ્વારા આપણે એક બહુ અજાયબ વસ્તુ આપણે શીખીએ છીએ કે જ્યારે પણ કોઈકની સાથે આવી મુશ્કેલીભરી વાત કરવાની હોય, કંઈક સુધારવાનું હોય, કશી સૂચના આપવાની હોય, તો પહેલાં તેમને પ્રોત્સાહનથી શરૂઆત કરીએ. અને અહીંયા પ્રભુ એમ કહે છે કે હું જાણું છું, મેં વર્ણન કર્યું તમને, મેં આપણે શરૂઆત કરીએ કે કેટલી બધી અંધશ્રદ્ધામાં ડૂબાઈ ગયેલું શહેર હતું, કેટલા બધું મૂર્તિ પૂજક આ શહેર હતું. અને પ્રભુ એમ કહે છે કે તું ક્યાં વસે છે તે હું જાણું છું. આપણે કદી એવું ના સમજીએ કે પ્રભુ આપણા સંજોગોને જાણતા નથી. આપણે કદાચ એવું કહીએ કે ભાઈ તને ખબર નથી કે મારા ઘરમાં શું પરિસ્થિતિ છે, તને ખબર નથી કે મારી વાઇફ કેવી છે, તને ખબર નથી કે મારો હસબન્ડ કેવો છે, તને ખબર નથી હું મારા કુટુંબમાં કેવા લોકો રહે છે, કેવી કેવી મુશ્કેલીઓ મારા જીવનમાં છે, હું કામ કરું છું ત્યાં કેટલા બધા બિનધર્મીઓ છે અને મારી પર કેવી મુશ્કેલી પડે છે તું જાણતો નથી. હા, કદાચ તમારા સગા સ્નેહીઓ જે આપણે પાળક સાહેબ છે એ કદાચ ના જાણતા હોય કે તમે કઈ પરિસ્થિતિમાં છો, પણ પ્રભુ અહીંયા ક્યાં શું કહે છે કે તું ક્યાં વસે છે તે હું જાણું છું. આપણો પ્રભુ આપણી દરેક પરિસ્થિતિથી વાકેફ છે. આપણો પ્રભુ આપણે કઈ જગ્યાએ છે તે જાણે છે. અહીંયા આ મંડળીને એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં શૈતાનની ગાદી છે, મેં તમને કીધું એમ કે ઝુસના જે મંદિર હતું ત્યાં એની માટે બહુ મોટું શાસન બનાવવામાં આવ્યું હતું, અને એનો ઉલ્લેખ આ કરવામાં આવ્યો છે કે એ તો શૈતાનની ગાદી છે. અને એમ કહે છે કે આટલી બધી ખરાબ જગ્યા છે, આટલી બધી મૂર્તિ પૂજક જગ્યા છે, પણ કહે છે કે તું મારા નામને વળગી રહે છે. કેવી અજાયબ જેવી સાક્ષી આ મંડળીના માટે આપવામાં આવી છે. અને પછી આગળ જતા એમ કહે છે કે જ્યારે મારો વિશ્વાસુ સાહેદ આંતિપાસની વિશે આપણે બહુ જાણતા નથી, પવિત્ર શાસ્ત્રમાં બીજી કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ આંતિપાસનો જો તમે નામનો અર્થ કાઢો તો આંતિ એટલે કે જ્યારે તમે ગ્રીક ભાષામાં જુઓ તો એનો મતલબ થાય છે કે બધાનો વિરોધી. નામનો અર્થ જ એ થાય છે, આંતિપાસ બધાનો વિરોધી, બધાથી વિરોધી. અને આ માણસને જ્યારે આપણે બીજી જે પવિત્ર શાસ્ત્રની બહારની જો ઇતિહાસનો અભ્યાસ કરીએ તો તમને એ જાણવા મળશે કે આંતિપાસને એ લોકોએ તળીને મારી નાખ્યો હતો. એને આપણે જે ઓવન હોય એમાં ભઠ્ઠીમાં એને નાખ્યો હતો એક મોટી કઢાઈમાં, અને જ્યાં સુધી એ શેકાઈને મરી ના ગયો ત્યાં સુધી તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. આવી રીતે આંતિપાસને મારી નાખવામાં આવ્યો હતો. અને અહીંયા પ્રભુ આ મંડળીને એમ કહે છે કે આવી સતાવણી હતી, આટલી બધી સતાવણી હતી, આટલો બધો તમારી ઉપર ત્રાસ હતો, ત્યારે પણ તમે મને વિશ્વાસુ રહ્યા. વાલાઓ વિચારો, અત્યારે આવી કોઈ મંડળીમાંથી પસાર થઈ રહ્યું હોય, આવી કઈ સંજોગોમાંથી કોઈ મંડળી પસાર થઈ રહ્યું હોય, તો આપણે તો શું કહીએ કે ભાઈ આવી મંડળી જેવું બીજું કોઈ નહીં. કદાચ જો આપણે આવા પ્રસંગમાં આવા સંજોગોમાં આવી જઈએ તો આપણે શું કરીએ? શું આપણે વિશ્વાસુ રહીએ? પણ આવા સંજોગોમાં પણ, આવી મુશ્કેલીમાં પણ આ મંડળી બહુ વિશ્વાસુ રહી હતી. પણ આગળ પ્રભુ હજુ પણ કશું કહેવા માંગે છે. 14મી કલમમાં કહે છે, તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે. આપણે માનીએ છીએ કે આપણે સતાવણીમાંથી પસાર થતા હોય, આટલા વિશ્વાસુ હોય, તો હવે આમ હવે બીજું તો શું પ્રભુ સલાહ આપી શકે આપણને? બીજું તો એવું આપણામાં શું હશે કે જે આપણે બદલવાની જરૂર છે? પ્રભુ, અમે વિશ્વાસુ છે, તમારા લીધે, તમારા નામને લીધે અમારી સતાવણી થઈ રહી છે. પણ પ્રભુ કહે છે કે ના, કારણ કે પ્રભુની ઈચ્છા એ છે કે આપણે પ્રભુમાં સંપૂર્ણ થઈએ. મંડળી એ પ્રભુની બ્રાઇડ છે. પ્રભુ આપણને સંપૂર્ણ જોવા માંગે છે, અને એટલા માટે અહીંયા એમ કહેવા માંગે છે, અહીંયા કહે છે કે તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા તારી પાસે છે. એટલે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓના નૈવત ખાય અને વ્યભિચાર કરે. આ બલામ કોણ હતો? અત્યારે મારી પાસે સમય નથી કે હું તમને વિગતવાર એની માટે વાત કરું, પણ જો તમે ગણનાના પુસ્તકમાં 22, 23, 24મો અધ્યાય તમે વાંચો, ત્યાં આ બલામના વિશે લખવામાં આવ્યું છે. આ બલામ એ પ્રભુનો એક પ્રબોધક હતો, અને જ્યારે બલાક રાજા એ ઇસરાયલ પુત્રોને એના દેશ તરફ આવતા જોયા, ત્યારે તેણે માણસો મોકલ્યા આ બલામની પાસે કે બલામ આવી અને આ જે ઇસરાયલ પુત્રો હતા તેઓને શાપ આપે. જ્યારે બાલાકના લોકો બાલામ પાસે પહોંચ્યા, ત્યારે બાલામે પહેલી વસ્તુ પ્રભુને પ્રાર્થના કરી કે શું પ્રભુ મારે જવું જોઈએ? અને પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે ના. પણ જ્યારે તેણે એનું હૃદય હઠીલું કર્યું, ત્યારે પ્રભુએ તેને જવાની મંજૂરી આપી. પણ જ્યારે એ પહોંચ્યો અને જ્યારે શ્રાપ દેવાનો એણે પ્રયત્ન કર્યો, ત્યારે એને શ્રાપના બદલે ફક્ત આશીર્વાદિત રૂપ વચનો તેના મોંમાંથી નીકળ્યા. અને જ્યારે પ્રભુએ એના મુખમાં આશીર્વાદના જ વચનો મૂક્યા, ત્યારે બાલાક જે રાજા હતો તે બહુ એની પર ગુસ્સે થયો અને કીધું, મેં તને અહીંયા બોલાવ્યો છે, મેં તને જે આટલા બધા દાન, સોનું અને જે બધું આપ્યું છે, તે મેં તને શ્રાપ દેવા માટે આપ્યું છે, આશીર્વાદ દેવા માટે નહીં. ત્યારે આ બાલામે કીધું કે મારા મોંમાંથી શ્રાપ નીકળશે નહીં, એ અશક્ય છે. પણ પછી એણે એક માર્ગ કાઢ્યો, અને એ માર્ગ તો એવો હતો કે એણે બાલાકને કીધું કે તું તારા શહેરમાંથી, તારા રાજ્યમાંથી જે સુંદર યુવતીઓ છે, સુંદર સ્ત્રીઓ છે, તેને તું ઇસરાયલના માણસોની પાસે મોકલ, અને જ્યારે તેઓ તેમના પ્રેમમાં પડે અને જ્યારે તેઓ એકલા ઓરડામાં હોય, ત્યારે તું તેમને કહે કે તેઓ તેમની પાસે તમારા જે દેવદેવીઓ છે એની ભક્તિ કરાવે, અને જ્યારે એ થશે ત્યારે ઈશ્વર દેવ પોતે જ એ લોકોને શ્રાપ આપશે. આ બાલામનો બોધ હતો, આ બાલામનો બોધ હતો. અને આ બોધ તો એ છે કે પોતાના લાભના લીધે, લાલચના લીધે પ્રભુના જે બાળકો છે એમની પર બાલામ શ્રાપ લાવ્યો. એ સીધી રીતે તો કશું કરી શકતો નહોતો, તો એણે આ પાછળનો માર્ગ કાઢી અને આ ઇસરાયલ પુત્રોને નાશ કરવાની યોજના બનાવી. અને પ્રભુ અહીંયા આ જે પરગામમની મંડળી છે તેને એ જ વસ્તુ સમજાઈ રહ્યો છે કે હા, તમે વિશ્વાસુ છો, હા તમે સતાવણી સહન કરો છો, હા તમે એવી જગ્યાએ રહો છો કે જ્યાં ઘણી મૂર્તિ પૂજા છે અને ઘણી અંધશ્રદ્ધા છે અને ખરેખર બહુ કઠિન સંજોગોમાં તમે જીવી રહ્યા છો, પણ તમારી મંડળીમાં જે લોકો છે એ આવા કાર્યોમાં ફસાયેલા છે, આવા કાર્યોમાં ફસાયેલા છે, જે તમારા જ મંડળીમાં જે પ્રભુના માણસો છે તેને કુમાર્ગે દોરી જઈ રહ્યા છે. અને તમે આ વસ્તુને સહન કરો છો. આગળ જતા 15મી કલમમાં કહે છે, અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે, માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ. બાલામ અને નિકોલાયત, આ નિકોલાયત લોકો જે હતા, જેમની અભ્યાસ આપણે એફેસસની મંડળીમાં કર્યો હતો અને ત્યાં એવું લખવામાં આવ્યું હતું કે હું એફેસસની મંડળીને કહેવામાં આવ્યું હતું કે હું જાણું છું કે જે આ નિકોલાયતના લોકો છે તેનું તું સાંભળતો નથી, તેને તું ગણકારતો નથી, પણ અહીંયા આ પરગામમની મંડળીમાં નિકોલાયતના બોધને એ લોકો વળગી રહે છે. હવે નિકોલાયતનો બોધ એટલે કે એ શું હતું, એ વખતે મેં સમજાવ્યું હતું તે પ્રમાણે આ લોકો એવું માનતા હતા કે અમુક અમે લોકો છે એ પ્રભુની વધુ નજદીક છીએ. નિકો, ગ્રીક ભાષામાં નિકો જુઓ તો તમે એને વિક્ટરી, પાવર કહેવાય, એક જાતનું અધિકારપણું કહેવાય, અને લેયટી, લેયટી એટલે કે જે પ્રજા કહેવાય, સામાન્ય પ્રજા કહેવાય એમ કે. એટલે આ શબ્દનો મતલબ જ એ થાય છે કે લોકો ઉપર અધિકારપણું, કે ના અમે કદાચ તમારાથી થોડા ઊંચ છીએ, અમે પ્રભુની વધુ નજદીક છીએ અને અમે કહીએ તે જ પ્રમાણે થવું જોઈએ, અમે કદાચ તમારા કરતાં વધારે પવિત્ર છીએ. આપણે, તમે જ્યારે કેથલિક ચર્ચ જુઓ ત્યારે તેમાં આ પ્રમાણેનો બોધ છે કે પોપ કે એ થાય, પછી જે પ્રિસ્ટ હોય કે કાર્ડનલ હોય ને જાત જાતના હોદ્દા હોય છે, આપણી જે અમુક મંડળીઓ છે એમાં એનું જે રચના થઈ છે એ પણ આ જ પ્રમાણેની છે, કે બિશપ હોય, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હોય. અને પ્રભુ કહે છે કે એ નિકોલયતના બોધને વળગી રહે છે, તેઓમાંથી પસ્તાવો કરો. બીજો આ નિકોલાયતનો જે મતલબ છે, જે હોઈ શકે, જો તમે પ્રકટીકરણના પુસ્તકમાં 7મો 8મો અધ્યાય તરફ જુઓ, જ્યારે શિષ્યોની ઉપર ઘણો બોજ આવી પડ્યો હતો અને તેઓએ જ્યારે નક્કી કર્યું કે ભાઈ બીજા લોકોને જવાબદારી સોંપો, જેથી કરીને જે પ્રેરિત હતા તેઓ સુવાર્તામાં વધારે ધ્યાન આપી શકે, ત્યારે એક માણસને પસંદ કરવામાં આવ્યો હતો જેનું નામ હતું નિકોલાસ. અને એવું માનવામાં આવે છે કદાચ જે નિકોલાસની પાછળ ચાલનારા માણસો હતા એ નિકોલાયત હતા. અને એ માણસ આગળ જતા પ્રભુનો જે બોધ હતો તેને એણે ભ્રષ્ટ કરી નાખ્યો હતો, અને એણે કીધું હતું કે પ્રભુની કૃપા એટલી બધી છે કે આપણે ગમે તે કરીએ, આપણા શારીરિક જીવનમાં ગમે તે કરીએ કશો ફરક પડતો નથી, એક જાતનું કે જે પાપ કરવાનું એમ લાયસન્સ છે આપણને, એવો એ બોધ કરતો હતો અને લોકોને એ ગેરસમજથી કુમાર્ગે દોરી જતો હતો. અને અહીંયા પ્રભુ કહે છે આ મંડળીને કે આ બાલામ જે વ્યભિચાર વડે ઇસરાયલ પુત્રોને એણે કુમાર્ગે દોર્યા, આ નિકોલાયતન જે પ્રભુના જે બાળકો છે એમને કુમાર્ગે દોરે છે, એ વસ્તુ તમારી મંડળીમાં છે. અને મેં એક શરૂઆતથી કીધું કે જે મંડળી છે તેમાં દુનિયાવી બાબતો આવી ગઈ છે, એક જાતનું સમાધાન મંડળીએ કર્યું છે પ્રભુના વચનો સાથે, અને એ પ્રભુ સહન કરી શકતો નથી. એટલા માટે જો તમે ઇંગ્લિશ બાઇબલમાં જુઓ તો આ ચર્ચનો જે એને ટાઇટલ આપવામાં આવ્યું છે એ એમ આપવામાં આવ્યું છે કે કોમ્પ્રોમાઇઝિંગ ચર્ચ, સમાધાન કરનારું મંડળી. અને આપણે જે ખ્રિસ્તી જીવનમાં દુનિયાવી બાબો સાથે કોઈ પણ સમાધાન હોવું ના જોઈએ. પ્રભુનો જે વચન છે એમાં આપણે દુનિયાવી વસ્તુઓ લાવી શકતા નથી. અને આ જે મંડળી છે તેમાં આ જાતની વસ્તુઓ બની રહી હતી. વાલાઓ, આજની મંડળી આપણે જોઈએ, આપણા અમુક મંડળીઓ જોઈએ તો એમાં ઘણી બધી દુનિયાવી બાબતો આવી ગઈ છે. જ્યારે આપણી આપણી સભાઓ ચાલે ત્યારે વધારે વધારે મહત્ત્વ ખાવા પીવા પર આપવામાં આવે છે, વધારે મહત્ત્વ કોને કયો હોદ્દો મળે તેની પર આપવામાં આવે છે, કોણ કેટલું આગળ જાય, કેવી રીતે આગળ જાય, એકબીજાની સાથેની ચુગલી, એકબીજાની જાત જાતના આપણે જ્યારે મત આપવાના હોય, આ બધી વસ્તુ પ્રભુના વચન સાથે એક જાતનું સમાધાન કરવા બરાબર છે. જ્યારે પાળક કે કોઈ પણ સંદેશો આપનારો માણસ દુનિયાના લોકોને સારું લગાડવા માટે પવિત્ર શાસ્ત્રનો જે સંદેશો બદલી નાખે, તો આપણે જે આ પરગામમની મંડળીમાં થઈ રહ્યું છે એવું જ આપણને પણ લાગુ પડે છે. અને જ્યારે આવા સંજોગોમાં મંડળી આવી પડે છે ત્યારે પ્રભુ એમ કહે છે કે પસ્તાવો કરો, નહીં તો હું તમારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તરવારથી હું તમારી સાથે લડીશ. કોની સાથે લડવાની વાત થઈ રહી છે? કોને પસ્તાવો કરવાનું કહેવામાં આવ્યું છે? મંડળીને પસ્તાવો કરવામાં આવ્યું છે. આ બિનધર્મીઓ જે મૂર્તિ પૂજકો હતા તેઓને નથી કહેવામાં આવ્યું કે તમે પસ્તાવો કરો. પસ્તાવો મંડળીમાં કરવાનું કહેવામાં આવ્યું છે. શું આપણી મંડળીમાં, શું તમે જે મંડળીમાં છો તેને પણ આ સંદેશો લાગુ પડે છે? શું તમને આ સંદેશો લાગુ પડે છે? કદાચ તમારા ખ્રિસ્તી જીવનમાં કયું સમાધાન છે? આપણે અમુક વખત માનીએ છીએ કે જ્યારે આપણે નવો જન્મ પામ્યા ના હોય ત્યારે જ પસ્તાવો કરવાનો. ના, આપણા ખ્રિસ્તી જીવનમાં જ્યારે પણ આપણે કોઈ પાપ ભર્યું પગલું ભરી લઈએ છીએ, જો કોઈ પાપ છે તો આપણે પસ્તાવો કરવાની જરૂર છે અને પ્રભુ તરફ ફરવાની જરૂર છે. અને જો આપણે ન ફરીએ તો અહીંયા પ્રભુ ઈસુ એમ કહે છે કે હું આવીશ અને હું મારા તરવારથી તમારી સાથે લડીશ. કોની સાથે લડવાની વાત થઈ રહી છે? મૂર્તિ પૂજક સાથે નહીં, બિનધર્મી સાથે નહીં, જે જાત જાતના દેવદેવીઓના મંદિરોમાં જઈને પૂજા કરતા હતા તેઓની સાથે નહીં, મંડળી સાથે હું લડીશ. કેટલું ભયાનક કહેવાય, કેટલું બધું આપણી માટે એક જાતનો ભય કહેવાય કે આ વસ્તુ જો આપણી માટે કહેવામાં આવે તો આપણે શું કરીએ. આગળ વાંચીએ તો એમ કહે છે કે આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. આમ સંદેશો આપણ સર્વને લાગુ પડે છે. શું આપણા જીવનમાં એવું કશુંક છે? આપણા જીવનમાં એવું કોઈક પાપ, ગુપ્ત પાપ કે જે હજુ પણ આપણા હૃદયમાં છુપાઈ રહ્યું છે, જેનો પસ્તાવો હજુ આપણે કર્યો નથી? વાલાઓ, હું તમને કહું છું, ભલે તમે વિશ્વાસુ હો, ભલે તમે સતાવણીમાંથી પસાર થઈ રહ્યા હોય, પણ જો જે પ્રભુના બોધની વિરુદ્ધ જે છે, જો તમે મૂર્તિઓનું નૈવત ખાય છે, અને આનો મતલબ એમ નથી કે તમે પ્રસાદ ખાઓ છો, કરંથીઓનું જે પુસ્તક છે તેમાં પણ પાઉલે કહેવામાં આવ્યું હતું કે જે મૂર્તિઓમાં જે માંસ ચડાવવામાં આવે છે તે ખાઓ નહીં, જો વ્યભિચાર છે, જો જેવી વસ્તુઓ છે જે પ્રભુના બોધની બહાર છે, તો વાલાઓ આજે જે વસ્તુ સાથેનું સમાધાન તમે બંધ કરો. જો આપણામાંથી કોઈની વિચારસરણી એવી હોય કે આમ તો હું બધું બરાબર કરું છું, બસ આટલું જ એક છે ને, એમાં શું છે? પ્રભુ જાણે છે કે મારી બહુ આ મારી નબળાઈ છે. વાલાઓ, એ ખોટા વિચારસરણીમાં તમે ના રહેશો, કારણ કે જો તમે નહીં બદલો તો પ્રભુ તમારી સામે લડશે. અને આ વસ્તુ તમારે સમજવી બહુ જરૂર છે. આપણે એમ કહીએ છીએ નાનું જ વ્યસન છે ને, કોઈક વખત થોડી વાર છે ને દારૂ પી લઉં છું. મેં તો બીડી પીવાનું છોડવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ પ્રભુ જાણે છે કે મારું હૃદય કંઈ છે. હા, હું ચર્ચમાં દર રવિવારે નથી જઈ શકતો, પણ પ્રભુ જાણે છે. શું તમે નાના નાના સંબંધો કરતા થઈ ગયા છો? શું તમે નાના નાના સંબંધો સમાધાન સંબંધો નહીં સોરી સમાધાન તમારા જીવનમાં કરતા થઈ ગયા છો? અને પછી એવું એવો સમય આવ્યો છે કે તમે પ્રભુથી એટલા દૂર થઈ ગયા છો કે તમે કોઈ તમને ખ્રિસ્તી તરીકે ઓળખી ના શકે. ઘણા વર્ષો પહેલાં મેં એક વાર્તા સાંભળી હતી કે જો તમે પાણીમાં, વાર્તા નહીં, આ સત્ય છે, કે જો તમે વહાણમાં, તમારી પાસે નાની હોડી હોય, હલેસા લઈને તમે હોડીમાં બેસો અને તમે કદી હલેસા ના મારો, તો બી તમે થોડા સમયમાં તમે જોશો ને તો જે નદીનો પ્રવાહ છે એ તરફ તમે થોડા દૂર નીકળી ગયા હશો. અને આવું જ કંઈક આપણા ખ્રિસ્તી જીવનમાં થાય છે. જો આપણે ધ્યાન ના આપીએ, નાની નાની વસ્તુઓ આપણા જીવનમાં એનો પ્રવેશ કરવા દઈએ, તો એક સમય એવો આવે છે કે આપણે પ્રભુના કિનારાથી દુનિયાવી કિનારા તરફ જતા રહીએ અને આપણને ખ્યાલ પણ નથી આવતો. ભલે આપણા હાથમાં હલેસા હોય, પણ આપણે ત્યાં બેઠા છે અને જે રીતે નદીનો વહી જાય છે તે તરફ આપણે જતા રહીએ છીએ. વ્હાલાઓ, પસ્તાવો કરો, પ્રભુ તરફ ફરો, કારણ કે જો નહીં ફરીએ તો પ્રભુ આપણને શિક્ષા જરૂર કરશે. આગળ કહેવાય છે કે જો આપણે પસ્તાવો કરીએ, કાયમ દરેક પત્રમાં પહેલાં આપણને પ્રોત્સાહન આપે છે, પછી જે આપણામાં જે સુધારાની જરૂર છે તે વિશે આપણને જણાવવામાં આપે છે, સલાહ કરવામાં આવે છે કે શું કરવું જોઈએ આપણે, અને જો પછી આપણે કરીએ તો આપણને એનો શું આશીર્વાદ છે એ આપણને અહીંયા 17મી કલમમાં લખવામાં આવ્યું છે કે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. જો આપણે આ જે બોધ છે, ઇંગ્લિશમાં એને ડોક્ટ્રિન કહે છે, જો ખોટી ખોટા બોધમાં આપણે પડી ના જઈએ, કારણ કે આજની દુનિયામાં ઘણી ઘણી જાત જાતના, જેમ પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે એમ આપણને કાનમાં ખુજલી આવે, આપણને સારું લાગે એવા ઘણા બધા સંદેશા આપી રહ્યા છે લોકો કે જો તમારો વિશ્વાસ હશે તો તમારી પર કદી દુઃખ આવી જશે નહીં, તમારો વિશ્વાસ હશે તો તમે બહુ શ્રીમંત થઈ જશો, તમારી પાસે ઘણા બધી મિલકત હશે, ઘણા બધા તમને આશીર્વાદો મળશે, ઘર હશે, કાર હશે, કોઈ જાતની માંદગી તમારા જીવનમાં નહીં આવે. આવા જુદા જુદા સંદેશાઓ આપણા મગજમાં નાખવામાં આવે છે. એવી બધી બોધથી તમે દૂર રહેશો. અને જે પવિત્ર શાસ્ત્રમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બોધ છે તેને જો વળગી રહેશો, જો તમે પાછા ફરશો, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એમ કહે છે કે ગુપ્ત રાખેલા માનામાંથી હું આપીશ. આ ગુપ્ત રાખેલા માના એટલે શું? માના આપણે સર્વ જાણીએ છીએ કે જ્યારે ઇસરાયેલી પ્રજા અરણ્યમાં 40 વર્ષ સુધી હતી ત્યારે માનાથી પ્રભુએ તેમનું પોષણ કર્યું હતું. અને જે પવિત્ર કરાર છે, આર્ક જેને કહે છે, ટેબરનેકલ, તેની અંદર ગુપ્ત સ્થાનમાં માના મૂકવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે મૂસાની જે લાકડી હતી અને આ માના ત્યાં મૂકવામાં આવી છે, અને એ માનાને ફક્ત યાજક જ જોઈ શકતો હતો. અને અહીંયા શું લખવામાં આવ્યું છે કે એ જે ગુપ્ત માના છે એટલે કે લગભગ કે આપણે યાજક જેવા પવિત્ર થઈ જઈશું. એ આશીર્વાદ આપણને જ્યારે આપણે પ્રભુનું જે બોજ છે તેને વળગી રહે છે તે આપવાની વાત થાય છે. બીજી વસ્તુ આપણે એનાથી એમ સમજી શકીએ કે જે આ માનના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે કોઈ વાતની તમે ચિંતા ના કરશો. હા, તમારા તમારા જીવનમાં સતાવણી છે. આ મંડળીમાં એમ કહેવામાં આવ્યું છે કે હું જાણું છું તમે ક્યાં વસો છો, હું જાણું છું કે તમારી પર કેવી સતાવણી છે, છતાં તમે ચિંતા ના કરશો, કારણ કે જો તમે મને વળગી રહેશો, મારી તરફ ફરશો, તો હું માનનાથી એટલે કે હું તમારું પોષણ કરીશ, હું તમારું ધ્યાન રાખીશ, હું તમારી જરૂરિયાતો પૂરી પાડીશ, હું તમારું રક્ષણ કરીશ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ છે. અને બીજો આશીર્વાદ એમ કહે છે કે હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર કે એક નામ લખેલું છે તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. હવે આપણે જ્યારે આ પથ્થર વિશે વાત કરીએ તો આ જે પથ્થર હતો એ સમયમાં એમ કહી શકાય કે જ્યારે રોમનના એ જે રાજ્ય હતું, જ્યારે યુદ્ધ થાય, આપણે જાણીએ છીએ ગ્લેડિએટર્સ જાત જાતની સ્પર્ધા થતી હતી, એમાંથી જે માણસ જીતે તેને એક પથ્થર આપવામાં આવતો હતો, સફેદ પથ્થર આપવામાં આવતો હતો. અને એ પથ્થર એટલા માટે એને આપવામાં આવતો હતો કે જ્યારે યુદ્ધ પતી જાય અને પછી સાંજના સમયે એ એક જાતની મિજબાની હોય ત્યાં એ પથ્થર પર જે નામ લખેલું છે તે લઈને તેમાં એ પ્રવેશ પામી શકતો હતો. વાલાઓ, આપણી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પથ્થર છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની સાથે જોડાયેલા હોય છે, ત્યારે આપણને પણ જે પ્રભુની મિજબાની, જે આપણે પ્રકટીકરણના 19મા અધ્યાયમાં આપણે જોઈશું, જે મોટું ભવ્ય લગ્ન જમણ ત્યાં લગ્ન જમણનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં આપણને પ્રવેશ મળશે. બીજી વસ્તુ, આ પથ્થર જે હતો એ પથ્થર એ સમયે જ્યારે કોર્ટમાં, કચેરીમાં જ્યારે કોઈ પણ જાતનો કેસ ચાલે ત્યારે જે માણસો હોય એ પથ્થર દ્વારા પોતાનો નિર્ણય જાહેર કરતા હતા કે જો કાળો પથ્થર હોય તો તમારી પર જે આરોપ મૂકવામાં આવ્યો છે તે આરોપીમાં તમને દોષિત ઠરાવવામાં આવે છે, જો સફેદ પથ્થર આપવામાં આવે તો તમે નિર્દોષ છો. તો જોઈએ કે આ જે પથ્થર છે એ આપણને જે એ ન્યાય છે તેમાંથી આપણને નિર્દોષ ઠરાવે છે. આ પથ્થર જે અહીંયા લખવામાં આવ્યું છે, જો આપણી પાસે સફેદ પથ્થર છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો એ પથ્થર છે કે જેમના રક્ત દ્વારા આપણે નિર્દોષ ઠરીએ છીએ. આપણી પર હવે કોઈ પણ જાતનું આપણી પર કોઈ પણ જાતની પાપની સજા, કોઈ પણ જાતનો પાપનો આરોપ કોઈ મૂકી શકતું નથી. સફેદ આ જે પથ્થર છે એ પણ હોઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે આ જે સફેદ પથ્થર છે એ સમયે જ્યારે ઘણા ગુલામો હતા, જ્યારે એ ગુલામોને તેમને આઝાદી આપવામાં આવે, એ ગુલામ જ્યારે છૂટો થાય ત્યારે તેને સફેદ પથ્થર આપવામાં આવતો હતો. અને વાલાઓ, મારે કહેવાની જરૂર નથી કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવે છે ત્યારે એ સફેદ પથ્થર દ્વારા આપણે જે પાપનો બોજો છે તેમાંથી આપણે આઝાદ થઈ જઈએ છીએ, આપણને એક નવું જીવન મળે છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવીએ ત્યારે એક વિજયવંત જીવન, જે એક નિર્દોષ આપણને પાપમાંથી ઠરાવવામાં આવ્યા છે અને કોઈ આપણને એમ બંદી ખાવાનામાં નાખી શકતું નથી. કેટલો અજાયબ જેવો આશીર્વાદ આ અહીંયા જેમાં લખવામાં આવ્યું છે કે હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે અને એ નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ જાણતું નથી. વાલાઓ, તમે જાણો છો કે જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને નવું નામ આપનારા છે. શું તમે તમારા જે ગુપ્ત પાપ છે, જે બોધ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગતો નથી તેનાથી પસ્તાવો કરવાને તમે તૈયાર છો, પ્રભુ તરફ ફરવાના છો? શરૂઆત કરી જ્યારે આપણે આ સંદેશાની, ત્યારે મેં તમારી સાથે ટાઇટેનિક જે વહાણ હતું તેના વિશે વાત કરી હતી. શું આપણામાંથી કોઈક એવું છે કે ઘણી બધી ચેતવણી મળ્યા છતાં હજુ પણ આપણે આપણા નાશ તરફ જઈ રહ્યા છીએ? શું આપણે પણ જડ બુદ્ધિના છીએ કે વારંવાર પ્રભુ આપણને તેની તરફ દોરવાને પ્રયત્ન કરે છે, વારંવાર પ્રભુ આપણને આપણા માર્ગમાં લોકો મોકલે છે જે આપણને પ્રભુ વિશે વાત કરે છે, પ્રભુ વિશે આપણને કહે છે કે તમે પ્રભુ તરફ ફરો, વચનો આપે છે, પણ છતાં આપણે દુનિયાવી વાતોમાં, દુનિયાવી ક્ષણિક વસ્તુઓ જે છે તેમાં એટલા બધા રચ્યા પચ્યા છે કે આપણે તેને ધ્યાન આપતા નથી, પ્રભુને આપણે બાજુ પર હટેલી અને આપણા નાશ તરફ જઈ રહ્યા છે. જો વાલાઓ તમારામાં કોઈ કેવું હોય તો આજે હું તમને કહું છું કે તમે પ્રભુ તરફ ફરો, પસ્તાવો કરો, કારણ કે પ્રભુનું આવવું નજદીક છે અને જ્યારે એ આવશે ત્યારે એના મોંમાં બેધારી તરવાર હશે અને એ તરવારથી કોઈ તમને બચાવી શકશે નહીં. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તમને જે નાશ છે તેમાંથી બચાવી શકે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરો, તેમને તમારા જીવનમાં પ્રવેશ કરવા દો અને તમે તેમના સેવક થાઓ, તો આ જે સફેદ પથ્થર જે એક વિજયવંત પથ્થર છે, જે આપણને પાપના મુસારામાંથી આપણને બચાવે છે, પાપમાંથી આપણને જે છુટકારો આપે છે, તે તમને આપશે. શું તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે નહીં આવો? ફરીથી એકવાર પ્રભુ બાપ અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ, આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ. જો કોઈ હૃદય પ્રભુ બાપ આ વચન દ્વારા તમારી સાથે વાત કરી રહ્યું છે પ્રભુ બાપ, તો ખાસ એ વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. તમે તેમને જે ખુલાસાની જરૂર છે તમે આપો પ્રભુ બાપ. જો કોઈક હજુ પણ તેમનું હૃદય હઠેલું છે તો પ્રભુ બાપ તે હૃદયને તમે નમ્ર કરો પ્રભુ બાપ, અને તેઓ અનંત જીવન પામે પ્રભુ બાપ. આ જે સફેદ પથ્થર છે પ્રભુ બાપ, આ જે માનના છે તે પોતા તેમાં તેઓ ભાગ લે તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. ફરીથી ને એકવાર પ્રભુ બાપ આ વચનોને આશીર્વાદિત કરો પ્રભુ બાપ, અને પ્રભુ બાપ તમારા વચનો માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.